टॉपिक जादू मजलिस नंबर 5। माशाल्लाह हौलवला कुव्वत इल्ला बिल्लाहिल अलील अधीम हस्बुनल्लाह निअमल वकील निअमल मौला निअमन नसीर अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम الحمد لله رب العالمين الرحمن الرحيم والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيبنا ونبينا وشفيعنا المذنبين ورحمة للعالمين وبالقاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين بسم الله الرحمن الرحيم اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد وعجل فرجهم سوگوارانی مظلومی کربلا السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ اسلام تیری عمر بڑھا دی حسین نے اسلام تیری عمر بڑھا دی حسین نے میدان میں جا کے باجی لگا دی حسین نے تاریک یوم شمع جلا دی حسین نے کفر و نفاق کی جھڑ کو مٹا دی حسین نے آنے دیا نہ فرق پیمبر کی بات میں آنے دیا نہ فرق پیمبر کی بات میں بیعت کی لاش پھینک دی نہرِ فرات میں بیعت کی لاش پھینک دی نہرِ فرات میں اللہم صلی علی محمد و آل محمد بچل فرجم تمام تعریف حمد و ستائش نے لائق اے وحدہ لا شریک چھے جنی توفیق تھکی جنا احسان تھکی جنا فضل تھکی جنی مہربانیوں نہ سایہ ماں اپنے ایوا ٹاپک پر چرچا کری رہا چھے عزیزو کہ انشاءاللہ سرونے فائدہ مند تھسے عزیزو مارو سوال چھے کہ سو کوئی چمتکارک سکتی دھراوتو ہوئے کوئی پاسے کوئی کرامت ہوئے تو شو اے وات اینا حق پر ہوانی دلیل چھے تمہیں کوئی نے جو کہ نہیں پاسے کوئی کرامت چھے کئی بتاوی آپے چھے تو شو اے حق پر چھے مانس اپنے جانی سکے کہ اے نہیں پاسے کرامت چھے تو اے حق پر پن چھے આવો આપણે જોઈએ સાદિક આલે મોહમ્મદ ઇમામે જાફર સાદિક અલ ઇસ્લામનો મારા છઠ્ઠા ઇમામના જિંદગીના સમયગાળામાં આ વાક્યો બન્યો છે અઝીઝો ઇન્ટરેસ્ટિંગ વાક્યો છે એક શખ્સ હિન્દુસ્તાનથી અરબ દેશમાં આવ્યો અને અઝીઝાની ગ્રામી એની પાસે એક કળા હતી એ જાણવાની કળા હતી કે સામેવાળી વ્યક્તિના હાથમાં શું છે બંધ હાથોની મુઠ્ઠીમાં સામેવાળી વ્યક્તિએ શું છુપાવ્યું છે બતાવી દેતો હતો હવે ઇમામ અલ ઇસ્લામને આ ખબર પહોંચે છે આપે એ શખ્સને બોલાવ્યો અને પોતાની મુઠ્ઠી બંધ કરીને પૂછ્યું કે હાથમાં શું છે એણે બતાવી દીધું કે આ વસ્તુ તમારા હાથમાં છે અને એનું અનુમાન સાચું હતું ત્યારબાદ ઇમામ અલ ઇસ્લામે મોઝીઝ નુમા આકાએ ફરી એક વખત કોઈ વસ્તુ પોતાના હાથમાં છુપાવી અઝીઝાની ગ્રામી એને કીધું હવે હું જે વસ્તુ છુપાવું એ તું બતાવજે અને પોતાનો હાથ બારીની બહાર લંબાવ્યો થોડીવાર પછી એ હાથ પાછો લીધો બારીમાંથી અને એ વ્યક્તિને પૂછ્યું કે બતાવો હવે મારા હાથમાં શું છે એ વખતે ઘણી વાર પછી ઓલા શખ્સે જવાબ આપ્યો કે હિન્દુસ્તાનના ફલાણા ટાપુ પર આવેલ એક પંખીના માળામાંથી એક અંડું ગુમ થયું છે હિન્દુસ્તાનના ફલાણા ટાપુમાંથી એક ઝાડ છે, એ ઝાડ પર એક માળો છે, એ માળામાં એક પંખી છે, પંખીનું એક ઈંડું છે અને એ ઈંડું એ અંડું એ એગ ખોવાયું છે. ઇમામે ફરમાયું કે તારું અનુમાન સાચું છે કે મેં હાથ બહાર કાઢીને હિન્દુસ્તાનના એ ટાપુ પરથી એ ઝાડના માળામાંથી એ અંડું લઈ લીધું. અઝીઝો, એણે બતાવી દીધું બરાબર છે, પણ મારા ઇમામ હાથ બારીમાંથી બહાર કાઢીને ત્યાંથી લઈ લીધું. અઝીઝો, ઇમામ એને પૂછ્યું કે આ શક્તિ તને કેવી રીતે મળી? પેલા શખ્સે જવાબ આપ્યું કે તે હંમેશા પોતાના નફ્સથી વિરુદ્ધનું વર્તન કરે છે. એનું નફ્સ જે કે એનાથી એ વિરુદ્ધ વર્તન કરે છે, એટલે કે નફ્સ સાથે જેહાદ કરે છે અને આ કારણે એણે એને આ શક્તિ મળી છે. ઇમામે કીધું કે તારો નફ્સ ઇસ્લામ પસંદ કરે છે કે મૂર્તિ પૂજા? એ મૂર્તિનો પૂજક હતો, મૂર્તિની પૂજા કરતો હતો. ઓલા માણસે જવાબ આપ્યો કે મને મૂર્તિ પૂજા પસંદ છે. ઇમામે કહ્યું, આ બાબતમાં તું તારા નફ્સનો વિરોધ શા માટે નથી કરતો? ત્યારબાદ એણે કહ્યું કે આ બાબતમાં પણ મારા નફ્સનો વિરોધ કરીને હું ઇસ્લામને કબૂલ કરું છું અને મુસલમાન થઈ ગયો. હવે અઝીઝાની ગ્રામી, ઇમામ અલ ઇસ્લામે એને બીજી વસ્તુ માટે પૂછ્યું, પણ હવે એ બતાવી નહોતો શકતો. ઇમામે કીધું કે ઇસ્લામ કબૂલ કરવા પહેલાં આ કળા તને આ દુનિયામાં બદલા તરીકે આપી દેવામાં આવી. તું જે નફ્સનો વિરોધ કરતો હતો, નફ્સ સાથે જેહાદ કરતો હતો, એનો બદલો તને દુનિયામાં આપવા, પણ હવે તે ઇસ્લામ કબૂલ કરી લીધો માટે તારો બદલો હવે આ દુનિયાના બદલે આખિરતમાં છે. તેથી જ તને આપવામાં આવેલી પેલી ચમત્કારિક શક્તિ પાછી લઈ લેવામાં આવી છે. તો અઝીઝો, અગર કોઈ પાસે ચમત્કારિક શક્તિ હોય, આવી કંઈ કરામત હોય, તો એના હક પર હોવાનો સબૂત નથી. હા, આવો એક બીજો વાક્યો હું તમને આવો જ સંભળાવું. કસસુલ ઓલમામાં લખે છે કે અબ્બાસ સફવી બાદશાહનો જમાનો હતો અને એક નસરાની બાદશાહ પોતાના એક માણસને સફવી બાદશાહ પાસે એક લેટર લખીને મોકલે છે. એક નસરાની બાદશાહ આ અબ્બાસ સફવી પાસે એક વ્યક્તિને મોકલે છે અને એને એક લેટર લઈને મોકલે છે. એમાં લખ્યું હતું કે આપના મઝહબના ઓલમાઓને કહો કે આ વ્યક્તિ સાથે મુનાઝેરો કરે. જો આ માણસ દ્વારા આ માણસનો જવાબ આપવા તમારા ઓલમા હારી જાય તો તમે નસરાની મઝહબને સ્વીકાર કરી લેજો કે નસરાની મઝહબ હક છે, ઈસાઈ મઝહબ હક છે. હવે નસરાની બાદશાહ જે માણસે મોકલ્યો હતો એની ખાસિયત એ હતી કે કોઈ માણસના હાથમાં મુઠ્ઠીમાં કાંઈ છુપાયેલું હોય તો એ કહી શકતો હતો. ગેર સરઈ રિયાઝત, પોતાના નફ્સનો વિરોધ કરવો વગેરે દ્વારા આવી શક્તિ મેળવી શકાય છે. ત્યાર પછી સફી બાદશાહે પોતાના ઓલમાઓને ભેગા કર્યા જેમાં મુલ્લા મોહસિન ફૈજ પણ સામેલ હતા. હવે અઝીઝાની ગ્રામી, મુલ્લા મોહસિન ફૈઝ, ખુદા એમના પર રહેમતનો નુઝુલ કરે આલિમે રબ્બાની, એ નસરાની વ્યક્તિને કહે છે કે તારા બાદશાહ પાસે કોઈ આલિમ નહોતો કે તારા જેવી વ્યક્તિને મોકલ્યો એ પણ ઓલમાઓ સાથે મુનાઝરો કરવા માટે? નસરાની કીધું કે આપ એ વાતને જવા દો, તમે કોઈ વસ્તુ તમારા હાથમાં છુપાવી દો અને એ કઈ વસ્તુ છે તમને જોયા વગર કહી દઈશ. અઝીઝાની ગ્રામી, આપણા મહાન આલિમે દીન, ખુદા એમના પર રહેમતોનો નુઝુલ કરે, મરહૂમ મોહસિન ફૈઝ કાસાની કબરે હુસૈન ઇસ્લામની માટીની બનેલી એક તસબી પોતાની મુઠ્ઠીમાં રાખે છે અને ઓલાને મુલ્લા મોહસિન ફૈઝ, અઝીઝો એને કહે છે, મુલ્લા મોહસિન ફૈઝ એને કહે છે કે તું બતાવ મારી મુઠ્ઠીમાં શું છે. એ તો ચિંતનમાં પડી ગયો, વિચારમાં પડી ગયો અને ચૂપ થઈ ગયો. મુલ્લા મોહસિન ફૈઝે કહ્યું કે શા માટે ચૂપ થઈ ગયો? એ કીધું, મારું ઇલ્મ મને એમ કહે છે કે તમારા હાથમાં જન્નતની માટીનો એક ટુકડો છે અને હું વિચારી રહ્યો છું કે માટી ક્યાં હતી અને તમારા હાથમાં કઈ રીતે આવી. શેખે ફરમાવ્યું કે તારી વાત સાચી છે, મારા હાથમાં કબ્ર ઇમામ હુસૈન અલ્લાહ ઇસ્લામની પાક માટી છે જે રસૂલ ઇસ્લામના ફરજંદ છે. કરબલાની જમીન જન્નતનો ટુકડો છે. હવે તારા સમર્થનથી એ વાત સાબિત થઈ ગઈ છે કે મુસલમાનોના ઇમામ હક ઉપર છે, તો હવે તારે મુસલમાન થઈ જવું જોઈએ. નસરાનીએ ન્યાયથી કામ લીધું અને મુસલમાન થઈ ગયું. અઝીઝા નિગ્રામી, એક વાત યાદ રહે કે ચમત્કારીઓની સહાયતા લેવી એ નબળા મનની નિશાની છે. નબળા મનના માણસો, નબળા અકીદાના માણસો, ખાસ કરીને સ્ત્રીઓ, પોતાના વહેમનો શિકાર બની જઈને એવું માનવા લાગે છે કે આવી પડેલી દરેક આફત અને મુશ્કેલીઓ માટે એના દુશ્મન જવાબદાર છે. પોતાના ગુનાહ નથી જોતા કે ગયા ગુનાહના પરિણામે આ પ્રોબ્લેમ થયો. પોસિબલ છે ખુદા આપણો દરજ્જો વધારવા માંગતો, અને પોસિબલ છે ખુદા આપણને પોતાની કરીબ કરવા માંગતો હોય, પણ એમાંથી એક પણ કારણ ન વિચારતા સીધું કોઈએ કંઈ કરી દીધું, કોઈએ કાંઈ કરી દીધું, બસ પરિણામે તે લોકો કહેવાતા રેખાશાસ્ત્રીઓ, ભવિષ્યવેતાઓ, બાપુઓ પાસે જાય છે, જેઓ પોતાની પાસે દિવ્ય જ્ઞાન હોવાનો દાવો કરતા હોય છે. આવા માણસો બહુ ચાલાક હોય છે અને ઇન્સાનના સ્વભાવની જે નબળાઈઓ હોય છે એના પૂરાપૂરા વાકેફ હોય છે, અને પોતાના કહેવાતા દિવ્ય જ્ઞાનના પ્રદર્શન માટે જાત જાતની પરિભાષા વાપરતા હોય છે. બિચારા ભોળા લોકો, અજ્ઞાન લોકો, અઝીઝાને ગ્રામી, અજાણતાથી એ લોકોથી અંજાઈ જાય છે. હકીકતમાં આ લોકો ધૂતારા હોય છે. સમાજનો ભોળો વર્ગ આવા લોકો પાસે ફાલ ખોલાવા જાય છે. ફાલ ખોલવો ખોલાવ બધું હરામ છે સીધું. અને મેલી વિદ્યા માટે ફાલનો ઉપયોગ કરવો ઇસ્લામમાં હરામ છે. અઝીઝો, જ્યોતિષો પાસે જે લોકો જાય છે એ લોકો યાદ રાખવું જોઈએ કે છતાં ઇમામ અલ ઇસ્લામ કહે છે કે ઇલ્મે નુજુમ સંપૂર્ણ રીતે મેળવી શકાતું નથી, અને અધૂરા ઇલ્મના કારણે કોઈ ફાયદો થતો નથી. હા, અમુક સમય અમુક બનાવ કે અમુક અકસ્માત બને તે શક્ય છે, તો નજુમીની તેવી વાત સાંભળી હરામ નથી. દાખલા તરીકે અઝીઝાની ગ્રામી, ફકીહોના મત મુજબ આસમાની બાબતો પર સંપૂર્ણ રીતે ભરોસો રાખવો, ગ્રહોને દુનિયાના મુંતઝીમ સમજવા, કે આ ગ્રહો છે એનાથી આખી દુનિયાની વ્યવસ્થા થાય છે, તેની પરિસ્થિતિનો આધાર બીજી બાબતો પર રહેલો છે અને તેની વિરુદ્ધ કંઈ જ થઈ શકે તેમ નથી એમ સમજવું કુફ્ર છે, ભલે પછી તેવો અકીદો ધરાવનાર ખાલિકનો ઇનકાર કરે કે ન કરે. ખુદાનો હુકમ અને મરજી પ્રમાણે ગ્રહો અને આસમાની હાલતની તાસીર ઉપર ભરોસો કરવો જોઈએ, એટલે કે ખુદાએ તે વસ્તુઓને એવી તાસીર આપી છે એમ માનવું જોઈએ. આ પ્રકારની માન્યતા ભલે કુફરનું કારણ ન બનતી હોય, તેમ છતાં એક મૂર્ખાઈ ભરી અને દાવા દલીલ વગરની વાત છે, કારણ કે આપણી પાસે એ વાતની દલીલ નથી કે આસમાની વસ્તુઓનો સમૂહ જિંદગી સમજણની ઈરાદો ધરાવે છે, અથવા તો એવી પણ કોઈ સાબિતી નથી કે તેનાથી દુનિયાની વ્યવસ્થા જળવાઈ રહે છે. તો અઝીઝાની ગ્રામી, મેઇન વાત એ છે કે આપણે આપણા ખુદા પર ભરોસો કરવો જોઈએ. તવક્કલ તો અલ્લાહ, અલ્લાહ પર ભરોસો કરવો. અલ્લાહ ચાહશે તો ઇજ્જત મળશે, અલ્લાહ ચાહશે તો ઝિલ્લત મળશે, અલ્લાહ ચાહશે તો રિસ્ક મળશે, અલ્લાહ ચાહશે તો રોજીમાં વિશાળતા મળશે, અલ્લાહ ચાહશે તો તંગી, બધું અલ્લાહના હાથમાં છે. અને જ્યારે અલ્લાહના હાથમાં છે તો પછી આવા ઢોંગી ધૂતારાઓ પાસે જઈને આપણે શું પ્રૂફ કરીએ છીએ કે મારો ખુદા તો નથી કરી શકતો, તમે મારી તકદીર બનાવી દો, તમે મારી કિસ્મતમાં શું છે જોઈ દો, તમે મારી કિસ્મત બદલાવી દો, તમે મારા પ્રોબ્લેમને દૂર કરી દો. એ લોકોની નજરમાં ભલે બોલે કે ના બોલે, પણ નઉઝબિલા નઉઝબિલા, અલ્લાહ નાનો છે, એ લોકો મોટા છે, બાપુ મોટા છે. ઇમામની ફઝીલત એ લોકોની નજરમાં ઓછી છે અને લોકોની ફઝીલત વધારે છે. હા અઝીઝો, એક વસ્તુ છે નજરબંધી. આ શું છે નજરબંધી? એવી વાતને કહેવામાં આવે છે નજરબંધી કે જેની હકીકત કે અસલિયત કાંઈ નથી હોતી, પરંતુ ફક્ત બાહ્ય રીતે જોઈ શકે. દાખલા તરીકે કોઈ સળગતી વસ્તુને ગોળ ફેરવવામાં આવે તો આગનું એક વર્તુળ દેખાય છે, જ્યારે હકીકતમાં તે વર્તુળ હોતું નથી. દાખલા તરીકે ટ્રેનમાં પસાર થતી વખતે બહાર જોઈએ તો બહારની વસ્તુ ગતિમાન લાગે, બસ તેવી જ રીતે નજરબંધી કરનાર હકીકત ન હોય તેવી વાતોને હકીકત તરીકે રજૂ કરતો હોય છે. તમામ ફકીહો એ વાત પર એકમત છે કે નજરબંધી હરામ છે અને તે પણ જાદુનો એક પ્રકાર છે. હવે આપણે જોઈએ કે કહાનત શા માટે હરામ છે. આગલી મજલિસોમાં થોડુંક તમે બયાન કરી દીધું હતું, આજે વધારે. કહાનત વગેરે હરામ હોવા પાછળ જે ખૂબી અને ભલાઈ રહેલી છે તે પણ આપણે જાણવી જોઈએ. ઇન્સાન ભવિષ્યમાં બનનારા બનાવો અને અકસ્માતો વિશે અગાઉથી જાણી લે તે બાબત અલ્લાહને પસંદ નથી કે મને પહેલાંથી ખબર પડી જાય કે શું એક્સિડન્ટ થવાનું છે, શું બનાવ બનવાનો છે, શું મુસીબત આવવાની છે. અલ્લાહ નથી પસંદ, અને અલ્લાહને નથી પસંદ તો મને પણ એ જ પસંદ હોવું જોઈએ કે મને ના ખબર હોય. કે અઝીઝો, ઇન્સાન એ વાતો ન જાણે એમાં એની જ ભલાઈ છે. કારણ કે જો કોઈ બનાવ સારો અને ઇન્સાનની મરજી પ્રમાણે હશે તો એ જાણીને માણસના રોજિંદા જીવનમાં કોઈ ફરક પડવાનો નથી. કે ભાઈ એક સારો પ્રસંગ બનવાનો છે કે રોજી મળવાની છે કે કંઈ બીજું. એ વાત પણ શક્ય છે કે કોઈ એવો બનાવ ઇન્સાન માટે દુઆ કરવા અને સદકો આપવા જેવા નેક કામ પર આધારિત હોઈ શકે. જો તે નેક કામ ન બજાવે તો તે સારો બનાવ કે પરિણામથી વંચિત પણ રહી શકે, એટલે કે તે સારો બનાવ બને જ નહીં. બીજું, જો કોઈ બનાવ કે અકસ્માત ઇન્સાનની ઈચ્છા કે મરજી વિરુદ્ધનો હોય અને અગાઉથી એને ખબર પડી જશે તો એને સખ્ત તકલીફ પહોંચશે. અને એવું પણ બની શકે કે અકસ્માત બનવાનો પણ નિશ્ચિત હોય પણ ખુદાના હુકમથી ફેરફાર થઈ જાય. કારણ કે ઘણા ખરાબ બનાવોના અકસ્માતો દુઆ, સદકા અને કામની બરકતથી ટળી જતા હોય છે. ઇતિહાસમાં એ વાત નોંધાયેલી છે કે તોબા અને દુઆ કરવાને લીધે જનાબી યુનુસ બેગમની કોમ પરથી મુસીબત દૂર થઈ ગઈ, જેનો ઉલ્લેખ કુરાને મજીદમાં છે. તો આ અઝીઝાને ગ્રામી, આપણે ભવિષ્યમાં શું થવાનું છે ને શું નથી થવાનું એ બધું ન જાણી એ જ આપણા માટે બહેતર છે. હા, આપણે એ કરવાની જરૂર છે, એક સાચી તોબા. તોબા આગોશ રહેમત છે, વસી રહેમતનો એક દરવાજો છે. અઝીઝાની ગ્રામી, અને આ બતાવવા માટે હું એક એવો કિસ્સો કહીશ કે આપણો મસાઈબ પણ એ જ હશે. બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો જે યુસુફે ઝહરાના ભાગ 18માં આપેલું છે. અઝીઝાની ગ્રામી, વાત એના પહેલાં હું તમને કહી દઉં કે ફક્ત કાળા લિબાસ પહેરવાનું નામ મોહરમ નથી હોતું. અઝીઝાની ગ્રામી, કે મેં બસ લિબાસ નહીં, હુસૈન નામ છે કિરદારને બદલવાનું. આપણા કાળા કપડાની સાથે સાથે ઇલાહી કિરદાર આવવો જોઈએ આપણા પાસે. યાદ રહે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઇન્નલ હુસૈન મિસ્માઉલ હુદા વ સફીનતુન નજાત. બેશક ઇમામ હુસૈન હિદાયતના ચિરાગ નજાતની કસ્તી છે. અગર કોઈ ઇમામ હુસૈનના દરવાજા પર આવે છે, અઝાદાર ઇમામ હુસૈન છે, ઇમામ એની જરૂર હિદાયત કરશે. અઝીઝો, તહેરાન શહેરની આ વાત છે, અને એક એવી જગ્યાનું નામ છે જેનું નામ દોલતાબાદ છે. બહુ મોટી જગ્યા છે, અને એ સમયનો વાક્યો છે તકરીબન 50 વર્ષ પહેલાંનો. જે અંજુમન હતી અઝીઝાની ગ્રામી, એમાં ફક્ત જવાનોની સંખ્યા 5000 હતી. એક મજલિસમાં આશરે 12000નો મજમો આવતો, અને વિશાળ જગ્યા હતી. આ દોલતાબાદમાં એક એવી વ્યક્તિ રહેતી હતી જેનું નામ કાસિમ હતું. ગોશ્તનો વેપાર હતો, ગોશ્તની દુકાન હતી, અને એને જીગરકી કહેવામાં આવતો હતો, કાસિમ જીગરકી. પણ અઝીઝાની ગ્રામી, 24 કલાકમાંથી 8 કલાક તો એના હાથમાં છૂરો રહેતો હતો, અને એવો છૂરો કે જે સારા સારા લોકોને હલાલ કરી દે. ન જાણે એના ઉપર કેટલા કત્લના આરોપ હતા, કેટલી ખરાબીઓ અને બુરાઈઓ એના અંદર હતી. એ સમાજમાં, અઝીઝો, એ સોસાયટીમાં જ્યારે કોઈ ખરાબ કામ થતું તો કાસિમનું નામ જરૂર આવતું. યાદ રહે, વ્યક્તિ ગમે એટલી પસ્ત થઈ જાય પણ અગર એક સાચી તોબા કરી લે, સાચે જ પસ્તાય, અઝીઝો, ન જાણે અલ્લાહ એને કેટલી બુલંદી પર પહોંચે છે. તમે પોતે મને બતાવો, ઇન્શાલ્લાહ હું તમને વર્ડ ટુ વર્ડ બીજી કોઈ મજલિસમાં બતાવીશ. પણ આજે હું તમને ખાલી ઇશારો કરું કે ફિરઔનના એ જાદુગરો જે જનાબે મૂસા અલ ઇસ્લામની સામે આવ્યા હતા, કોઈ વિચારી શકતું હતું કે જે ફિરઔનની ખુશી માટે આવ્યા હતા, ફિરઔનનો કુર્બ હાસિલ કરવા આવ્યા હતા? પણ એક સાચી તોબા, ન ફક્ત અઝીઝો જિંદગી બદલાઈ ગઈ પણ શહાદતની મોત પણ એ લોકોને નસીબ થઈ. એ તો કોઈની તકદીર ક્યારે બદલાશે ખબર નથી. આપણે કોઈને પણ પસ્ત નજરથી ન જોવા જોઈએ. અઝીઝો, અગર અહલે બેતનો માનવા વાળો છે તો એને તોબાની તોફીક જરૂર મળશે ઇન્શાલ્લાહ. કાસિમના બારામાં મળે છે કે ઘણી બુરાઈ હતી, ખરાબી હતી, પણ એવો જજ્બો હતો મહોરમનો કે જ્યારે 29 ઝિલહજ આવતી માહે મહોરમના એક દિવસ પહેલાં એ ગુસ્લ કરતો, પાક સાફ થતો, પાક સાફ કપડાં પહેરતા, મસ્જિદમાં આવતા કાસિમ અને આવીને નમાઝ પઢીને અલ્લાહને કહેતા, ખુદારા દુઆ કરું છું 12 દિવસ કોઈ ગુનાહ ન કરું, કેમકે હું ઇમામ હુસેનનો ઝાદાર બની ગયો છે. ન જાણે કેવો જજ્બો હતો. કાસિમ મજબૂત અને તંદુરસ્ત હતા. ઈરાનના અલમ, જે વજનદાર અલમ હતા, એને ઉપાડવા માટે પણ મજબૂત શરીરવાળી કોઈ વ્યક્તિ જોઈએ. દોલતાબાદમાં જે અલમ ઉઠતા અઝીઝા નિગ્રામી એ કાસિમ ઉપાડતા, અને કાસિમ સિવાય કોઈ ઉપાડી નહોતું શકતું. હવે અઝીઝા નિગ્રામી તોબા કરીને ઇમામની બારગાહમાં આવી જતો, અને કોઈ એને અલમ ઉપાડવા માટે મનાઈ પણ ન કરે. હવે અલમ સૌથી આગળ રહે, અમુક લોકો એને સહારો દેવા માટે પણ રહેતા, પાછળ પૂરો મજમો અંજુમન ઓલમાઓને બુઝુર્ગો રહેતા. આ હુસેનિયા અંજુમનના જવાબદાર વ્યક્તિઓની સંખ્યા 7 હતી. એ લોકોએ મહેસૂસ કર્યું કે ધીમે ધીમે જુલૂસ જે નીકળે છે એનો મજમો ઓછો થઈ રહ્યો છે. 8000નો મજમો થયો, પછી 5000નો થયો, પછી 1000નો થઈ ગયો. હવે માહે મહોરમ નજદીક આવી રહ્યો છે અને આ લોકો ચિંતામાં છે કે આ મજમો કેમ વિખેરાઈ ગયો. હર વર્ષે આપણે ત્યાં મજમો ઘટી રહ્યો છે. જવાનોને પૂછ્યું, શા માટે તમે અહીં આવતા નથી અને શા માટે તમે બીજી જગ્યાએ જાઓ છો? એ લોકોએ કીધું, કેમ કે અહીંયા કાસિમ હોય છે, એક ગુનેગારના હાથમાં તમે અલમ આપો છો. જ્યારે અલમ લઈને કાસિમ આગળ ચાલે છે ત્યારે બીજી જગ્યાના લોકોને નથી ખબર કે કાસિમ 12 દિવસ માટે કેવા બની જાય છે. એ લોકો તો બીજા દિવસોનો હિસાબ કરે છે, અને જો અંજુમનનો અલમ આવા બુરા વ્યક્તિ પાસે હોય તો અંજુમનનો શું હાલ હશે. આ જ કારણે લોકો અહીંયાથી દૂર થતા ગયા છે. હવે આ જવાબદાર 7 વ્યક્તિ કે છે, આનો કોઈ રસ્તો કાઢવો પડશે. 28 ઝિલહજ આવે છે, એના કાસિમના ઘરે જાય છે. હજી કાસિમે તોબા નથી કરી. કાસિમ એ લોકોને એહતરામની સાથે ઘરમાં લઈ જાય છે, બહુ જ અદબ અને એહતરામથી ખિદમત કરે છે. કાસિમની એક વાત બહુ સારી હતી કે બુઝુર્ગોનો એહતરામ કરતા, ઉલમાનો એહતરામ કરતા હતા, અદબથી પેશ આવતો. હવે કાસિમ એ લોકોને ઘરે આવવાનું કારણ પૂછે છે. 7માંથી એક વ્યક્તિ જે બુઝુર્ગ હતા એમણે વાતચીત શરૂ કરી. કાસિમને અમુક સવાલ પૂછવાનું શરૂ કર્યું. કીધું, કાસિમ બતાવો, ઇમામ હુસૈન અલ ઇસ્લામની અઝાદારની સૌથી મોટી તમન્ના શું હોય છે? કે બસ એ કે શાનદાર મજલિસ થાય, કે શાનદાર મજલિસ કેવી રીતે થાય. કીધું, ન્યાઝ સારી હોય, મજમો વધારે હોય, મજલિસ પડનાર સારા હોય, મરસિયા પડનાર સારા હોય, બીજી બધી વ્યવસ્થા પણ સરસ રીતે થાય, વોલેન્ટિયર પોતાની જવાબદારી સારી રીતે નિભાવે, અને બધું બરાબર હોય તો મજમો વધારે થશે. કીધું કે અગર કાસિમ અગર ન્યાસ પણ સારી કરવામાં આવે, વોલેન્ટિયર પણ સારી રીતે કામ કરે, જગ્યા પણ સારી હોય, પણ મજમો ન આવે તો શું કરવું જોઈએ? કાસિમે જવાબ, તપાસ કરવો જોઈએ કે મજમો કેમ નથી આવતો. કીધું, ખબર પડે કે અગર એક વ્યક્તિના કારણે, ગુનેગાર વ્યક્તિના કારણે મજમો નથી તો શું કરવું જોઈએ? તો કાસિમે તરત જ કીધું કે એક વ્યક્તિના હિસાબે અગર 12000નો મજમો ઘટીને 1000નો થઈ જાય તો એ વ્યક્તિને આવવાની મના કરી દેવી જોઈએ, એ વ્યક્તિને બહાર કાઢી નાખવામાં આવે. બુઝુર્ગે કહી, કાસિમ તે પોતે કહી દીધું. કીધું, મેં શું કીધું? બુઝુર્ગે કીધું કે અમે તને એ સમજાવવા આવ્યા છે કે તારા એકના હિસાબે 12000નો મજમો ઘટીને 1000નો થઈ ગયો, શું સાચું કહી રહ્યા છો? કીધું, હા. એ બુઝુર્ગે કહ્યું કે 2 દિવસ પછી પહેલી મોહરમ છે અને અમારી એવી ઈચ્છા છે કે આ વર્ષે ઇમામ હુસેનની મજલિસમાં તમે નહીં આવતા. કાસિમનું દિલની ધડકનો ચૂકી ગયો, સદમો લાગ્યો, રોતા રોતા ઘરમાં ચાલ્યો ગયો. આ લોકોએ વિચાર્યું, હવે વધારે વાત કરવાનો કોઈ ફાયદો નથી, ઘરે આવી જાય છે. કાસિમે પોતાના પત્ની પોતાના બચ્ચાઓને પણ આ વાત ન કરી. પત્ની તો સમજતી હતી, મહોરમ આવશે એટલે મારા શૌહર ઘરમાં નહીં બેસે, મજલિસોમાં આવશે. મજલિસમાં જવા એમના પત્ની અને બચ્ચાઓ તૈયાર થાય છે. કીધું, ચાલો જઈએ. કીધું, તમે જાઓ હું આવું છું. કાસિમે કીધું, તમે જાઓ હું આવું છું. હવે કાસિમ અંદરથી દરવાજો બંધ કરે છે. પનારુમાં જાય છે, અને જેટલા કાળા કપડાં ચાદરો હતી એ બધું બેઝમેન્ટમાં લઈને જાય છે, અને ચારેક ઓર કાળા કપડાં લગાવી દે છે, પોતાના બેઝમેન્ટને અઝાખાનું બનાવે છે. અને જેટલું એને નહો યાદ હતો, કોઈ મરસ્યો યાદ હતો, કોઈ મદલીસનો મસાયબ યાદ, એ બધું યાદ કરી કરીને પડતો જાય છે, રોતો જાય છે, યા હુસૈન યા હુસૈન અઝીઝો. અને કહે છે, માં મને આ લોકોએ પોતાની બારગાહમાંથી કાઢી નાખી, પણ મોલા હું તો તમને મારા જ ઘરે લઈ આવ્યો, મેં મારા ઘરને જ અઝાખાનું બનાવ્યું હતું, અહીંથી તો મને કોઈ નહીં કાઢે. રોતા રોતા જાય ને કહેતા જતા હતા અને મસાય પડતા જતા હતા કાસિમ. થોડીક વાર પછી એના બચ્ચાઓ પાછા આવ્યા, દરવાજો ખટખટાવ્યો કાસિમે, બેઝમેન્ટમાં તાળું માર્યું, ઘરને દરવાજો ખોલ્યો, વાત અહીં પૂરી નથી થઈ. મહોરમ પસાર થઈ રહ્યા હતા, બીજી ત્રીજી ચોથી, સતત રોતા હતા કાસિમ. પાંચમી મહોરમ આવી, હુસૈનિયામાં મજમો વધવા લાગ્યો, કારણ કે હવે કાસિમ નહોતો આવતો. લોકોને ખબર પડી ગઈ કે બસ હવે કોઈ પ્રોબ્લેમ નથી, હવે સાત મહોરમના પણ જ્યારે જુલૂસ નીકળશે તો કાસિમ તો નહીં આવે. જ્યારે પાંચમી મહોરમ આવી તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને વાત કરે છે, જે જવાબદાર વ્યક્તિ હતા અંજુમનના, અને કે છે, આપણે એક મિટિંગ કરવી પડશે, કે સાતે ભેગા થઈએ તો મારો ખ્વાબ કહું. સાતે ભેગા થાય છે અને અઝીઝા નિગરામી એકબીજાને પોતાના ખ્વાબ કહે છે, કે ઇમામ હુસૈન મારા ખ્વાબમાં, બીજા કહે છે ઇમામ હુસૈન મારા ખ્વાબમાં, ત્રીજા કહે છે ઇમામ હુસૈન મારા, પેલા વ્યક્તિ કહ્યું પૂરો વાક્ય બરાબર, બીજા વ્યક્તિ કીધું નહીં મને પણ આ જ ખ્વાબ આવ્યો. સાતે વ્યક્તિએ એક સરખો ખ્વાબ જોયો, બધાના ખ્વાબમાં ઇમામ હુસૈન આવ્યા. તમને કોણે હક આપ્યો કે તમે મારી બારગાહથી કાસિમને બાર ગુનેગારને કેટલું ચાહે છે ઇમામ? અગર અલ્લાહ કહી રહ્યા છે અલ્લાહ યુહિબ્બુ તવાબીન, ખરેખર અલ્લાહ તોબા કરવાના દોસ્ત રાખે છે, તો ઇમામ હુસૈન કેમ દોસ્ત ન રાખે? ઇમામ હુસૈન એ સાતે સાતને ખ્વાબમાં આવીને જાઓ, કાસિમ પાસે માફી માંગો, મને દિલ જોઈએ છે જે કાસિમના દિલમાં ધડકે છે. હવે લોકો નક્કી કરીને કાસિમની પાસે માફી માંગવા જાય છે. જ્યારે કાસિમના ઘરનો દરવાજો ખોલે છે તો કાસિમનો દીકરો આવે છે, સુખેરિયત છે, અમે તારા પિતાને મળવા આવ્યા છે. એના છોકરાએ કીધું, જલ્દી ચાહો, જો તમે ચાહતા હો કે મારા પિતાને જિંદગીમાં શું થયું, કીધું મારા પિતા નીચેના રૂમમાં પોતાનું માથું દિવાલથી એટલું જોરથી અથડાવ્યું છે કે માથું ફાટી ગયું છે. સાતે વ્યક્તિ કાસિમ પાસે આવે છે, ખેરિયત પૂછે છે. કાસિમ કહે છે, આજે રાતે મેં ખ્વાબ જોયો, ઇમામ હુસૈનને જોયા ને કહેતા હતા, કાસિમ શા માટે તું મારું તારું દિલ નાનું કરે છે? આ લોકો તરફથી હું તારી માફી માંગું છું, હવે તને અઝાખાનામાં આવતા કોઈ નહીં રખે, તું મારી ઇમામ બહારગામાં આવજે, મદલિસમાં આવજે, અલમ તું પાડજે, તું પરેશાન ન થાવ, સાથે છું. કહેતા કહેતા કાસિમ કહે છે, ઇમામ હુસૈન સામે મારા તરફ જોયું, મને કીધું, કાસિમ શું યોગ્ય છે કે તમે અબ્બાસ અલમ ઉઠાવો અને એ જ હાથોથી ગુનાહ કરો? શું આ વ્યાજબી છે? જે આંખોથી મારા પર આંસુ વહાવો એ જ આંખોથી ગુનાહ કરો? શું વ્યાજબી છે કે તમે જે પગથી ઇમામ બારગાહ તરફ એ જ પગથી ગુનાહ ના કરે? શું વ્યાજબી છે? જે દિલમાં મારી મોહબ્બત હોય તે દિલમાં અન્યની પણ મોહબ્બત મોજૂદ હોય. કાસિમ હું તમને મારી ઇમામ બારગાહમાં બોલાવું છું, પણ કાસિમ તમારે બદલવું પડશે. કાસિમ કહે છે, આકા હુસૈન મને માફ કરી દો, ગુનાહ નહીં કરું. કાસિમે માફી માંગી લીધી, હુરને માફ કરવાવાળા ઇમામ હુસૈને માફ કરી દો. કાસિમ તું માથું કેમ પછાડજે દિવાલથી? હું એટલા માટે પછાડું છું કે મુજ જેવા હકીરની ખ્વાબમાં ઇમામ હુસૈન જેવી હસ્તી. અઝીઝો, સાતમી મહોરમ આવી ગઈ, કાસિમ મદલિસમાં આવે છે, માથા પર પાટો છે, આખો મજમો કાસિમને એહતરામ કરે છે, કેમ કે એક સાચી તોબા લઈને આવ્યા છે. અલમ ઉઠાવ્યો, કહેતો હતો હુસૈન અલહીસલામ, જ્યારે તમે મને પોતાનો બનાવી લીધો છે તો મને હવે એ દિવસે મોત આપજો જે દિવસે તમારી શહાદતનો દિવસ, આશુરનો દિવસ આવ્યો. એ દિવસે દુનિયાથી રુખસત થઈ ગયા કાસિમ. જનાજો ઉઠ્યો, અસરે આશુરનો સમય હતો, ઇમામ હુસૈનનું જુલૂસ નીકળ્યું. આગળ ઇમામ હુસૈનનું જુલૂસ હતું, પાછળ પાછળ કાસિમનો જનાજો હતો. પૂરું દોલત બાદ જમા થઈ ગયો, બધા પોતાના હાથમાં ફૂલ લઈને કાસિમની લાશ પર ફૂલ નાખતા હતા.
क्या साचो इमाम नो आशिक हतो, आज़ादार हतो, कोई नो तुके तो गुनहगार हतो। इमाम हुसैन नो आशिक नो जना जो जरे असरे आंसू ना समय निकले तो चाहवा वाड़ा तो फूल बरसावे, पर जरे जहरा नो लाल जुलझना पर थी नीचे आवियो। हाँ अजीजो, कोई तलवार मारी रहे तो कोई भालो तो कोई पत्थरों मारी रहे। अला लानतुल्लाह अलल कौम अज़्ज़ालिमीन, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। ए खुदा, हमने पण एक साची तौबानी तौफीक अता करजे, तारी आखरी हुज्जत ना सुहूर मत आजील फरमाओ, साचा आज़ादारो मा मारो शुमार करी। रब इरहम हुमा कमा रब यानी सगीरा, रब ज़िदनी इल्मा, रब जल्ली मुकीम सलाती व मिन ज़ुर्रियती, रब्बना तक़ब्बल दुआ। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद व अज्जील।